समयसार भगवान कुमकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां निर्जरा अधिकार चाले छे। गाथा 216 नो आपणे स्वाध्याय कर्यो छे। 216 गाथा नो गाथार्थ टीका भावार्थ अने आ गाथा उपर पूज्य गुरुदेव कांजी स्वामी आपेल प्रवचनना મહદ અંશો આપણે કર્યા છે। શેષ અંશ આજે જે બાકી રહ્યા છે એ લઈશું। ગાથાની વાત તો આવી ગઈ, પણ એ સિવાય પૂજ્ય ગુરુદેવે જે વાત કરી છે, જે શાસ્ત્રના સારરૂપ વાત કરી છે, એ વાતને આપણે સમજવાની છે, એટલે બાકી રહેલા અંશોને આજે પૂરા કરીશું। મૂળ ગાથામાં તો એ વાત છે કે વેદ્ય અને વેદક ભાવ આ બંને વિભાવ ભાવ છે, અને જ્યારે વેદ્ય ભાવ છે ત્યારે વેદક ભાવ નથી, અને વેદક ભાવ છે ત્યારે વેદ્ય ભાવ નથી, એવું જાણનારા જ્ઞાનીને એ બંને ભાવોની ઈચ્છા થતી નથી, એટલે એ બંને ભાવોની કદાય એને વાંચના હોતી નથી, કદાપી એને વાંચના હોતી નથી, અને એમ થતાં એ ભવિષ્યમાં આવનારા કર્મના ઉદય એના ઉપભોગને એ ઈચ્છતો નથી। અનાગત કર્મ ઉદય એના ઉપભોગને જ્ઞાની કેમ ઈચ્છતો નથી, તો આ રીતે એ ઈચ્છતો નથી, એ સૂક્ષ્મતાપૂર્વક આમાં સમજાવવામાં આવ્યું। પ્રવચન રત્નાકર ભાગ 7મો, એમાં ઘણી વાત આવી। આ ગાથા ઉપરના પ્રવચનમાં ગુરુદેવે ઘણું સમજાવ્યું। હવે આગળ વધારે કહીએ, પારા નંબર 331 ઉપર છેલ્લા પેરેગ્રાફમાં જે વાત આવી એનું સહેજ પુનરાવર્તન કરીએ। કે છે કે જ્ઞાનીને વેદ્ય વેદક ભાવ હોતો નથી, કેમ? કેમ કે જેની દ્રષ્ટિ ધ્રુવ સ્વભાવ એક ચૈતન્ય ભાવ ઉપર પડી છે તે અત્યંત નાશવાન એવા વિકાર ભાવની વાંછા ઈચ્છા કેમ કરે, અને એના વેદનની એને વાંછા કેમ હોય, એમાંથી એને શું વેદવું છે, એમાંથી એને સુખ શાંતિ કાંઈ વેદવા નથી, એટલે એની એને વાંછા કેમ હોય, એટલે કે ન હોય। કોઈ સમ્યક દ્રષ્ટિને 96,000 સ્ત્રી હોય, એટલે કે એવા ચક્રવર્તીને 96,000 સ્ત્રી હોય, ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિ છે, છતાંય કહે છે કે તેને વિભાવ ભાવનો એટલે વેદ્ય વેદક ભાવ એ નથી। 96,000 સ્ત્રી છે છતાંય એને ભોગવવાનો ભાવ નથી। ધર્મી સમ્યક દ્રષ્ટિ એ જાણે છે કે આ બધા વિભાવ ભાવ છે, એ મારા સ્વરૂપના નથી, સ્વરૂપમાં લક્ષ્ય પણ થતા નથી, સ્વરૂપમાં નથી અને સ્વરૂપના લક્ષ્ય પણ થતા નથી, એટલે એવા ધર્મીને તો સ્વભાવ ભાવની દ્રષ્ટિ હોવાથી સ્વભાવની એકાગ્રતાનું વેદ્ય વેદકપણું હોય, વિભાવ ભાવનું વેદ્ય વેદકપણું ન હોય, પણ પોતાના સ્વભાવની એકાગ્રતારૂપ વેદ્ય વેદકપણું હોય છે। પેલા વિભાવ ભાવ તો એક સાથે હોતા નથી, એમને તો કાળ ભેદ છે, પણ આ સ્વભાવની એકાગ્રતા કરી છે ત્યારે એવા જ્ઞાનીને એનું વેદ્ય વેદકપણું હોય છે, વેદવા યોગ્ય પોતે પોતાનું શુદ્ધ સ્વરૂપ અને વેદવાનો ભાવ પણ પોતે, પર્યાય પણ પોતાની છે, નિર્મળ પર્યાય છે, નિર્મળ પરિણામો થાય છે, એ જ્ઞાનની પર્યાયમાં પોતે આખો ભગવાન આત્મા જણાઈ જાય છે, એનું સામર્થ્ય જણાઈ જાય છે અને અલૌકિક આનંદનો અનુભવ થાય છે। જ્યારે અહીંયા જે વેદ્ય વેદકની વાત છે એ તો વિભાવના વેદ્ય વેદકની વાત છે, સ્વરૂપનો નિત્ય આનંદ સ્વરૂપ ભગવાન આત્માનો જેને સ્પર્શ થયો, જેને ભગવાન આત્માનો સ્પર્શ થયો છે એને એવા વિભાવ ભાવરૂપ વેદ વેદક ભાવ હોતા નથી. હવે આવી વાત આવી એટલે કોઈએ પ્રશ્ન કર્યો પાન નંબર 332 ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં કે સ્પર્શ થયો એટલે શું? આત્માનો જેને સ્પર્શ થયો એમ આપે કહ્યું તો સ્પર્શ થયો એટલે શું? ગુરુદેવ ઉત્તર આપે છે કે સ્પર્શ થયો એટલે ભગવાન આત્મા પ્રતિ ઝુકાવ થયો. ખરેખર પર્યાય કાંઈ દ્રવ્યને સ્પર્શતી નથી, પર્યાય તો પર્યાયરૂપ રહીને દ્રવ્યના શ્રદ્ધાન અને જ્ઞાન કરે છે. પર્યાય એ સમયની પર્યાય એ તો પર્યાયરૂપ રહીને દ્રવ્યના શ્રદ્ધાન અને જ્ઞાન કરે છે, પણ તે કાંઈ દ્રવ્યમાં ભળી જઈને તેના શ્રદ્ધાન જ્ઞાન કરતી નથી અને દ્રવ્ય પણ પોતે પર્યાયમાં આવતું નથી. પરંતુ પર્યાયમાં દ્રવ્ય સંબંધીનું, દ્રવ્યના સામર્થનું જ્ઞાન અને શ્રદ્ધાન આવે છે. જેને નિત્ય આનંદ સ્વરૂપ ભગવાન આત્માના જ્ઞાન શ્રદ્ધાન થયા છે તે ધર્મી જ્ઞાનીને એવી કોઈ વાંછા ઈચ્છા નથી કે આને હું ભોગવું અથવા મને આ હો, એવી કોઈ ઈચ્છા થતી નથી. કેમ કે એની દ્રષ્ટિ ભગવાન આત્મા તરફ છે એક વાત, અને બીજું એને તો સ્પષ્ટ જણાય છે કે આ વિભાવભાવ છે એ મારો નથી, અને ત્રીજું આ વિભાવભાવમાં વેદ્ય અને વેદક એવા બે ભાવ છે એ બંનેને કાળ ભેદ છે એટલે ખરેખર એ ભોગવાતું પણ નથી. આગળ પાના નંબર 333 ઉપર છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે સમ્યક દ્રષ્ટિએ ચારિત્ર અને ત્યાગનો માર્ગ ગ્રહણ કરવો જોઈએ ને, આ બધું તમે સમજાવ્યું છે તો પછી એને ચારિત્ર પણ હોવું જોઈએ ને. ગુરુદેવે શુભભાવની વાત કરી કે શુભભાવ પણ જ્ઞાનીને હોય નહીં, એવા વિભાવભાવને પણ એ છોડે છે, એને એવો કોઈ પરિગ્રહ હોતો નથી, એટલે ભવિષ્યના શુભભાવની પણ એને વાંછા હોતી નથી. આટલી બધી વાત કરી એટલે કોઈએ પ્રશ્નરૂપે આ વાત મૂકી કે બરાબર છે, સમ્યક દ્રષ્ટિ છે એને એ બધું હોય, છતાં પણ એને ચારિત્ર તો હોય ને, ચારિત્રમાં એને ત્યાગનો માર્ગ તો ગ્રહણ કરવો જોઈએ ને. ગુરુદેવ કહે છે કે હા બરાબર છે, ચારિત્રના માર્ગને જ એ ગ્રહણ કરે છે એને ચારિત્ર જ હોય છે. સમ્યક દર્શન થાય છે ત્યારે પણ એને અંશે ચારિત્ર પ્રગટે છે. સમ્યક્ત્વ આચરણ ચારિત્ર ચોથા ગુણ સ્થાને છે, સંયમ આચરણ ચારિત્રની એને ભાવના થાય છે, એ સમ્યક્ત્વ આચરણ ચારિત્રને કારણે થાય છે. પોતાના સ્વરૂપનો અનુભવ થયો, સમ્યક જ્ઞાન થયું છે, સમ્યક દર્શન થયું છે અને એ સમયે જે ચારિત્ર છે તે નિશ્ચય ચારિત્ર છે, એ પૂર્ણ ચારિત્રના અંશરૂપ ચારિત્ર છે. એવા અનુભવ પછીથી એને પૂર્ણ ચારિત્ર પ્રગટ કરવાની ભાવના અને ઈચ્છા હોય છે એટલે તો એ સંયમ આચરણ ચારિત્રને ગ્રહણ કરે છે. અને એમ થતાં પહેલા એ પાંચમા ગુણ સ્થાનની અવસ્થાને પ્રાપ્ત કરે છે, એટલે કે એ દેશ ચારિત્ર લે છે, વ્રતિ થાય છે. જો તીર્થંકર ભગવાનનો જીવ છે તો એ ચોથા ગુણ સ્થાનેથી સિદ્ધે સિદ્ધો એ દીક્ષા લઈ અને સાતમા ગુણસ્થાનનો પુરુષાર્થ કરે છે, પોતાના સ્વરૂપમાં લીનતા કરે છે અને એમ સાતમું ગુણસ્થાન પ્રગટ કરે છે. દીક્ષા લે છે ત્યારે તો હજી ચોથું ગુણસ્થાન છે, બાહ્યમાં છઠ્ઠા ગુણસ્થાનની દશા છે, પણ પોતે મૌન થઈ જાય છે અને એવો ઉગ્ર પુરુષાર્થ કરે છે કે ધ્યાનમાં એમને સાતમા ગુણસ્થાનની અંતરંગ દશા પ્રગટ થાય અને પછી જ્યારે બહારમાં આવે છે ત્યારે એમને છઠ્ઠું ગુણસ્થાન છે. બીજાઓ ચોથા ગુણસ્થાનને છે એ લોકો વ્રતિ થાય છે, 12 વ્રતધારી શ્રાવક થાય છે, 11 પ્રતિમાધારી શ્રાવક થાય છે અને પોતે ઉગ્રતાથી પુરુષાર્થ કરીને અંતરંગ દશા પાંચમા ગુણસ્થાનની પ્રગટ કરે છે, એવું પાંચમું ગુણસ્થાન હોય છે. એટલે આ સંયમ આચરણ ચારિત્રની વાત થઈ. આવા સંયમ આચરણ ચારિત્રની ભાવના સમ્યક દ્રષ્ટિને થયા વિના રહેતી જ નથી. ગુરુદેવ એ વાતને અહીંયા સમજાવે છે કે હા, પરંતુ ભાઈ કયો ત્યાગ? અહીંયા ચારિત્ર અને ત્યાગના માર્ગની વાત તમે પૂછો છો પણ ત્યાગ ને ચારિત્ર ને તમે જાણો છો? કયા ત્યાગ ની વાત ને કેવું ચારિત્ર? ગુરુદેવ કહે છે કે કયો ત્યાગ? રાગના ત્યાગનો માર્ગ એ કઈ બહારમાં નથી, એ તો અંદરમાં છે. રાગનો ત્યાગ એ કઈ બહારમાં થતો નથી. પદાર્થો અને છોડી દેવાથી એનો રાગ ભાવ છૂટી જતો નથી. વસ્તુનું લોકો દાન કરે છે ને, પછી પણ વર્ષોના વર્ષો સુધી યાદ કરે છે કે અમે આ પેલાને આપી દીધું. આ એક નાનકડી વસ્તુ કોઈકને દાનમાં આપી હોય ને, પછી ત્યાંથી એ નીકળે ને ત્યારે ફરી પાછા બીજાઓને બતાવે કે જો આ છે ને એ આપણે આપી દીધું. હા ભાઈ, આપણે તો ક્યાં આપવા વાળા, તો નિમિત્ત કહેવાય. પાછા એમ પાછા મોટાઈ કરતા જાય અને કે જો આ આપણે આ કર્યું. પેલી તકતી મારી હોય, દાન આપ્યું હોય ને તકતી મારી હોય તો ખાસ ત્યાં લઈ જાય સગા સંબંધીઓને બધાને, પછી બતાવે કે જો આ એ વખતે દાન આપ્યું તું. એટલે એનો અર્થ શું થયો કે હજી એનો રાગ તો પડ્યો જ છે. પદાર્થ ચાલ્યો ગયો, લક્ષ્મી ચાલી ગઈ, પણ એનો રાગ તો અંતરમાં પડ્યો જ છે. એટલે એવા રાગનો ત્યાગ કઈ બહારથી થતો નથી, એ રાગના ત્યાગનો માર્ગ તો અંદરમાં છે, એમ ગુરુદેવ સમજાવે છે. અને તે સંકિત એને સંકિતની સાથે જ અભિપ્રાયમાં અંદર પ્રગટ થયો છે કે આ રાગ મારો નહીં, આ પદાર્થો પ્રત્યેનો કોઈ પણ ભાવ, શુભ ભાવ કે અશુભ ભાવ, ઇષ્ટ ભાવ કે અનિષ્ટ ભાવ, કે એક પણ ભાવ મારો નથી, એવો એને અભિપ્રાય છે. પોતે કોણ છે એ વાત નક્કી થઈ છે ને, એટલે આવો અભિપ્રાય હોય છે. આપણે ગઈકાલે એટલે કે ગયા સ્વાધ્યાયમાં આપણે એ વાત લીધી હતી કે પોતે ક્યાં ઉભો રહીને જુએ છે, પોતે પર્યાયમાં ઉભો રહીને જુએ છે ને, વર્તમાન પર્યાયમાં ઉભો રહીને જુએ છે ને, એટલે એને બધું અઘરું લાગે છે. પણ પોતે એક વખત ત્રિકાળ ભગવાન આત્મા જ્ઞાયક થઈ જાય ને અને એમ એ દ્રષ્ટિ કરે ને તો બધું સહેલું થઈ જાય છે. પોતે મનુષ્ય છે, પોતે રમેશ છે એમ કરીને વિચાર કરે છે એટલે આ બધા પ્રશ્નો થાય છે. એટલે એમ થાય છે કે આ મેં આપ્યું ને મેં લીધું ને હું આમ કરું છું ને હું તેમ કરું છું. કેમ કે એ બધું કરનારો કોણ છે? એ રમેશ છે. અને પોતે પોતાને જ્યાં સુધી રમેશ જાણે છે ત્યાં સુધી જ આ બધું છે. એક વખત ભગવાન આત્માનો જેને સ્પર્શ થયો છે, અનુભવ થયો છે, એ પછી રમેશ બનતો નથી. એ ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક થઈ જાય છે એટલે પછી કોઈ સમાધાનો શોધવાની જરૂર પડતી નથી, કોઈ વિશ્લેષણો કરવાની પણ જરૂર પડતી નથી, બધું સહજ થઈ જાય છે. એટલે એના અભિપ્રાયમાં શું હોય? એના અભિપ્રાયમાં રાગ પોતાનો હોય જ નહીં. અને અસ્થિરતાના એવા રાગ હોય તો પણ એને એ પોતાનો માનતા નથી. ગુરુદેવ કહે છે કે અને અસ્થિરતાના ત્યાગનો માર્ગ એટલે ચારિત્ર તો અંદર સ્થિરતાના અભ્યાસ વડે થાય છે. એ અસ્થિરતા ને કારણે જે રાગ આવે છે અને એનો ત્યાગરૂપ ચારિત્ર એ તો સ્થિરતા કરતા થાય છે, અંદરમાં સ્થિરતા કરતા થાય છે. સ્થિરતાના અભ્યાસ વડે એ તેના સ્વકાળે પ્રગટ થાય છે. બાકી બહારનો ત્યાગ એ કાંઈ વાસ્તવિક માર્ગ નથી. બહારના ત્યાગ દ્વારા કાંઈ ચારિત્ર પ્રગટ થતું નથી. બહારમાં ગમે તેટલો ત્યાગ કરી અને લગ્ન મુનિ થઈ જાય તેથી શું? અંતરંગ દશા કેવી પ્રગટ કરે છે એ પ્રમાણે ચારિત્ર હોય છે. સમ્યક દ્રષ્ટિને અભિપ્રાય પોતે કોણ છે અને પોતાથી ભિન્ન બીજું બધું છે એ વાત બરાબર સ્પષ્ટ છે. પોતાના સ્વરૂપને સ્પષ્ટ અનુભવે છે, અનુભવી ચૂક્યો છે અને દ્રષ્ટિ ત્યાં જ રહી છે. એટલે અંદરમાં સ્થિરતા દ્વારા એ અસ્થિરતાને દૂર કરે છે. કેમ કે અસ્થિરતા છે ત્યાં રાગ છે. અસ્થિરતા કયા પ્રકારે છે? કે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતાપૂર્વક નથી રહેતા જ્ઞાની, એટલે એ અસ્થિરતા છે. એટલે બહારમાં છે અને બહારમાં છે એટલે કોઈ પણ પદાર્થ તરફ લક્ષ જાય છે, એ લક્ષ જવું એ રાગ છે. અને એવા રાગનો ત્યાગ થવો જોઈએ. પદાર્થોનો ત્યાગ તો ક્યાં એ કરી શકે છે? અજ્ઞાની હોય કે અજ્ઞાની હોય, કોઈ વસ્તુનો તો ત્યાગ કરતો જ નથી. કેમ કે પર પદાર્થને તો એને ગ્રહ્યો જ નથી. ભગવાન આત્મા ચેતન એ પર પદાર્થને ગ્રહે ક્યાંથી? એટલે એ તો એને ગ્રહ્યું જ નથી. માત્ર પર પદાર્થ તરફનો એનો રાગ છે, મારાપણાનો ભાવ છે, એકત્વનો ભાવ છે, એ એને ગ્રહ્યો છે અને એનો ત્યાગ કરવાનો છે. તો એવો ત્યાગ અંદરમાં જતા થાય છે. અંદરમાં જેમ જેમ સ્થિરતા વધતી જાય છે તેમ તેમ એવો રાગનો ત્યાગ થઈ જાય છે. એટલે ગુરુદેવ કહે છે કે એવા અસ્થિરતાના ત્યાગનો માર્ગ એ ચારિત્ર કે તો અંદર સ્થિરતાના અભ્યાસ વડે તેના સ્વકાળે પ્રગટ થાય છે. એમ નથી કે બહારમાં કરવાથી થાય છે, એમ નથી, એના સ્વકાળે પ્રગટ થાય છે. બહારમાં ત્યાગ કરવાથી કઈ ચારિત્ર બનતું નથી. પારા નંબર 334 ઉપર નીચે છેલ્લા પેરેગ્રાફમાં એક પ્રશ્ન છે અને એનું સમાધાન ગુરુદેવ આપે છે. પ્રશ્ન કર્યો છે કે આપ એકલા કુંકુંદાચાર્યને માનવા જશો તો બીજા આચાર્યનું બલિદાન થઈ જશે. કેમ કે આ બધી વાત સમજાવે ને ત્યારે દર વખતે ગુરુદેવ એમ કે આ બધું દિગંબર સંતો એ આપણને આપ્યું છે અને એમાં કુંકુંદાચાર્ય ભગવાન એમની તો શું વાત થાય એમ કરીને કુંકુંદાચાર્ય ભગવાન પ્રત્યે એમનો અહોભાવ ગુરુદેવ વ્યક્ત કરે. કેમ કે કુંકુંદાચાર્ય ભગવાન સાક્ષાત પોતે મહાવીરમાં ગયા હતા, એમાં ગુરુદેવને કોઈ શંકા ન હતી, બેનશ્રીબેનને પણ શંકા ન હતી અને ઘણા બીજા હતા કે એમને શંકા ન હતી. અને એ શંકા ન હોવાનું કારણ, એનું કારણ શાસ્ત્રમાં જે વાત આવી છે એટલે કે શાસ્ત્રની શરૂઆતમાં દેવસેન આચાર્યએ જે વાત લખી છે એ એક હતું. અને એ સિવાય બીજું પ્રત્યક્ષ કારણ એ હતું કે બેનશ્રીબેનને જાતિ સ્મરણ જ્ઞાન હતું અને જાતિ સ્મરણ જ્ઞાનમાં એમણે જોયું હતું કે કુંકુંદાચાર્ય ભગવાન સિમંદર પ્રભુના સમોસરણમાં આવ્યા અને એમણે પ્રશ્નો કર્યા. એ વાત એમને સ્પષ્ટ યાદ આવી હતી, જાતિ સ્મરણ જ્ઞાનમાં એ સ્પષ્ટ હતું, એટલે એમાં કોઈ શંકા હતી જ નહીં. અને ગુરુદેવના જે ભાવ હતા, ગુરુદેવનું જે અંતકરણ હતું, જે એમની શુદ્ધિની વૃદ્ધિ હતી, એ દ્વારા એમને પણ એ તો સ્પષ્ટ જ હતું કે કુંકુંદાચાર્ય ભગવાન જે વાત કરી રહ્યા છે એ સિમંદર પ્રભુના સમોસરણમાંથી એમણે પ્રાપ્ત કરેલા જ્ઞાન દ્વારા જ હોય, બીજી કોઈ રીતે હોય નહીં. એટલે બધા સંતો તરફ એમને તો સરખો જ ભાવ હતો, પણ જયારે સમયસાર વંચાતું હોય કે પ્રવચન સાર વંચાતું હોય, આ પાંચ પરમાગમમાંથી કોઈ પણ વંચાતું હોય, ત્યારે સહજ રીતે કુંકુંદાચાર્ય ભગવાન પ્રત્યે અહોભાવ આવે. એટલે એમ વાત કરે કે દિગંબર સંતોની શું વાણી અને એમાં પણ કુંકુંદાચાર્ય ભગવાનની તો શું વાત કરીએ. એટલે કોઈકે આવો પ્રશ્ન કર્યો કે આપ એકલા કુંકુંદાચાર્યને માનવા જશો તો બીજા આચાર્યનું બલિદાન થઈ જશે. એમ હોય? એવું હોય જ નહીં. મહાપુરુષની શું વાત કરી, ગુરુદેવ જેવાની વાત શું થાય. એમને અંતરમાં જે ભાવ ભર્યા એ આપણે શું જાણીએ. ગુરુદેવ સમાધાનમાં એ વખતે જવાબ આપતા કહે છે, કરે ભાઈ તું શું કહે છે, આ શું આનો અર્થ આમ થાય? અમે જે આ વાત કરીએ છીએ એનો અર્થ તમે આવો તારો? ભાઈ જેમ કુંદકુંદની વાણી છે તેમ અન્ય મુનિવરોની વાણી પણ સત્યાર્થ છે, પરંતુ ભાઈ જેની વાણીથી પ્રત્યક્ષ ઉપકાર ભાસે તેનો મહિમા અંતરમાં વિશેષ આવે છે. ભગવાન કુંદકુંદની વાણીમાં થોડા શબ્દે અપાર ગંભીર્ય અને સ્પષ્ટતા ભર્યા છે અને સ્પષ્ટતા અમને ભાસ્યા છે, અમને એવો અનુભવ છે. એટલે તેમના પ્રત્યે અહોભાવ ભક્તિભાવ જાગ્યો, એથી કરીને કાંઈ બીજા મુનિવરો પ્રત્યે અભક્તિનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે એવું તો નથી. એવો અહોભાવ આવે છે તો આવે છે. કુંકુંદાચાર્ય ભગવાનની વાણી શું વાત કરવી. જો ને આપણે પણ મંગલમ ભગવાન વીરો કહીએ છીએ, તેમાં ત્રીજા પદમાં કુંકુંદાચાર્યને મૂકીએ છીએ, તો એ બધાએ એ તો સ્વીકાર્યું છે કે કુંકુંદાચાર્ય ભગવાને આ પાંચ પરમ આગમ આપણને આપ્યા છે એમાં પૂર્ણ મોક્ષનો માર્ગ આવી જાય છે. બધી જ વાત બધી રીતે સ્પષ્ટ કરી દીધી છે. અને એમના પછી જે જે સંતો થયા છે, જે આત્મજ્ઞાની સંતો થયા છે, એમણે એ જ શૈલી અપનાવી છે અને એમાંથી જ પોતે માર્ગને સ્વીકાર્યો છે. એ વાત પણ ગુરુદેવ કહે છે કે જુઓ દર્શન સારમાં શ્રી દેવસેન આચાર્ય શું લખ્યું છે કે સિમંદર સ્વામી પાસેથી મળેલા દિવ્ય જ્ઞાન વડે શ્રી પદ્મનંદી નાથે એટલે કે કુંકુંદાચાર્ય દેવે, જો કુંકુંદાચાર્ય ભગવાન જયારે એમણે દીક્ષા લીધી ત્યારે એમની ઉંમર 11 વર્ષની હતી, અને 11 વર્ષની ઉંમરે જયારે દીક્ષા લીધી ત્યારે એમનું નામ પદ્મનંદી હતું, મુનિ પદ્મનંદી. એ 11 વર્ષની ઉંમરે એમણે દીક્ષા લીધી ત્યારે એ નામ હતું. પછી તો એ એલાચાર્ય તરીકે, વક્ર ગ્રીવાચાર્ય તરીકે પણ ઓળખાયા અને ગૃદ પીછાચાર્ય તરીકે પણ ઓળખાયા. પણ વધારેમાં વધારે જો કોઈ નામથી એ ઓળખાયા હોય તો કુંદકુંદ આચાર્ય દેવ તરીકે ઓળખાયા. એટલે કહે છે કે દર્શન સારમાં શ્રી દેવસેન આચાર્યએ શું લખ્યું છે, દર્શન સાર ગ્રંથમાં શરૂઆતમાં જે વાત લખી છે એમણે કે શ્રી સિમંદર સ્વામી પાસેથી મળેલા દિવ્ય જ્ઞાન વડે જે શ્રી કુનકુંદાચાર્ય દેવે બોધ આપ્યો છે, એવો બોધ ન આપ્યો હોત તો મુનિજનો સાચા માર્ગને કેમ જાણત, કેવી રીતે પ્રાપ્ત કરત? એટલે એનો અર્થ શું થયો કે મુનિઓ સાચા માર્ગને કુનકુંદાચાર્ય ભગવાનની વાણી દ્વારા, એમના બોધ દ્વારા, એમના પરમ આગમો દ્વારા એ જાણી શક્યા છે, એને ગ્રહણ કરી શક્યા છે. ગુરુદેવ કહે છે કે લ્યો, આથી શું દેવસેન આચાર્યની પરંપરામાં બીજા સમર્થ ગુરુવરો મુનિવરો હતા જ નહીં? એવો અર્થ થાય છે? એવો અર્થ નથી થતો. અત્યારે તો કેટલાક અજ્ઞાનીઓ ટીકા કરે છે કે ભગવાન કુનકુંદાચાર્ય શ્રી સિમંદર પરમાત્મા પાસે ગયા હતા એ વાત સંમત કરવા યોગ્ય નથી, ત્યાં ગયા હતા એ વાતને એ લોકો માનતા નથી. શ્રી સિમંદર ભગવાન પાસેથી વાણી એટલે જ્ઞાન લઈને પાછા અહીં આવ્યા અને બોધ કર્યો એ વાત એ સાચી માનતા નથી, એ વાતને એ સાચી પણ કેટલાક લોકો માનતા નથી. પણ ભાઈ આચાર્ય દેવસેન તો આ કહે છે કે ભગવાન આપ સિમંદર પરમાત્મા પાસે જઈને આવી વાણી લઈ આવ્યા ન હોત તો અમારા જેવા મુનિજનો આ સત્ય વાતને જાણત કેવી રીતે, સત્યાર્થ ધર્મને પામત કેવી રીતે? માટે એનો અર્થ જ એ થાય છે કે કુનકુંદાચાર્ય ભગવાન મહાવીર ક્ષેત્રમાં ગયા હતા અને ત્યાંથી આ જ્ઞાન પ્રાપ્ત કરી અને અહીંયા આવી અને આ પરમ આગમ અને બીજા અનેક શાસ્ત્રોની એમણે રચના કરી છે, એટલે એમના પ્રત્યે અહોભાવ આવે છે. અને એ અહોભાવ છે એમાં સાથે એ બીજા મુનિઓ પ્રત્યેનો પણ અહોભાવ વ્યક્ત થઈ જ જાય છે, કેમ કે એ બધા મુનિઓ પણ એમાંથી ધર્મ પામ્યા છે અને એમને પણ એમના પ્રત્યે એવો જ અહોભાવ વર્તે છે. હવે ગાથાની વાત લેતા કહે છે ગુરુદેવ કે અહીં કહે છે કે જ્યારે વેદ્ય ભાવ હોય છે ત્યારે વેદક ભાવ હોતો નથી, અને જ્યારે વેદક ભાવ આવે છે ત્યારે વેદ્ય ભાવ ચાલ્યો ગયો હોય છે, એટલે પછી જ્ઞાની સમ્યક દ્રષ્ટિ એવા વેદ્ય વેદક ભાવને કેવી રીતે પોષે, એટલે કે એમને એવા ભવિષ્યના કર્મ ઉદય ને ભોગવવાનો ભાવ કેવી રીતે થાય, એટલે કે ન જ થાય. ત્યારે કોઈકે કહ્યું કે ગુરુદેવ આ વાત અમને આપ સમજાવો છો ત્યારે તો સમજાઈ જાય છે, પણ પછી આગળ અમારું કઈ વધતું નથી, આગળ કઈ થતું નથી. ગુરુદેવ કહે છે કે ભાઈ જેવી યોગ્યતા હોય એ પ્રમાણે સમજાય છે, અને વધારે ને વધારે એમાં ને એમાં પુરુષાર્થ કરવાથી વધારે સ્પષ્ટતા થાય છે. છેલ્લે આ જ પાના ઉપર અહીંયા કહે છે કે આવી અવ્યવસ્થા જાણીને, જે ટીકામાં વાત કરીને અનવસ્થા અર્થાંત ક્યાંય મેળ ખાતો નથી એમ જે વાત કરવામાં આવીને કે વેદ અને વેદક ભાવને આવો કોઈ મેળ ખાતો નથી, એટલે એ રીતે કહેવામાં આવ્યું ને કે અનવસ્થા એમ કહ્યું હતું ને, એટલે કે અહીં બેમાં અવ્યવસ્થા છે એમ કહ્યું ને, તો કે આવી અવ્યવસ્થા જાણીને જ્ઞાની પોતે જાણનાર જ રહે છે. અવ્યવસ્થા કયા પ્રકારે છે કે વેદ્ય ભાવ છે ત્યારે વેદક ભાવ નથી ને વેદક ભાવ છે ત્યારે વેદ્ય ભાવ નથી, એટલે આ રીતની અવસ્થા છે તો પછી એ જ્ઞાનીને એના પ્રત્યે કાંઈ વાંછા રહેતી નથી અને એનો એ જાણનાર જ રહે છે. હવે આટલી બધી વાત થઈ એટલે કોઈએ ફરીથી પ્રશ્ન કર્યો કે તો પછી જ્ઞાનીને કોઈક વાર ઈચ્છા તો થતી દેખાય છે, જ્ઞાનીને પણ ઈચ્છા તો થઈ આવે છે, તો એનું શું? ગુરુદેવ કહે છે કે હા થઈ આવે છે, પણ આ મને હજો આવી ઈચ્છા ને હું ભોગવું એવો કોઈ એમને ભાવ નથી, એમ એકત્વ જ્ઞાનીને થતું નથી, માત્ર સાધારણ વૃત્તિ ઉઠે છે અને તેના પણ તે જાણનાર જ છે. ઈચ્છા થઈ પણ ઈચ્છાની ઈચ્છા નથી, રાગ થયો પણ રાગ નો રાગ નથી. એ વાત તો પહેલા પણ સમજાવી છે. આગળ કહે છે અહીંયા 336માં પાના ઉપર કે તે પણ ઈચ્છા કાળે ઈચ્છાની હયાતી છે માટે એને જાણે છે એમ નહીં, ઈચ્છા થઈ છે એને જાણે છે એમ જે કહું ને એના વિશે થોડી સૂક્ષ્મ વાત લીધી છે કે ઈચ્છા થઈ છે એટલે ઈચ્છાનો કાળ છે, ઈચ્છાની હયાતી છે માટે એના જ્ઞાતા થયા છે, ઈચ્છાને જાણે છે એને નહીં. એ તો સ્વને અને પરને, પર શું છે? ઈચ્છા એ પર છે, સ્વપોતાનું શુદ્ધ સ્વરૂપ છે. એટલે સ્વને અને પરને એટલે ઈચ્છાને જાણતી જ્ઞાનની પર્યાય સ્વ પર પ્રકાશક રૂપે સ્વતઃ પરિણમે છે. જ્ઞાનનું એવું સામર્થ્ય છે અને જ્ઞાનની પર્યાયમાં સ્વ અને પર બંને પ્રકાશિત થાય છે, બંને જણાય છે. એટલે ઈચ્છા થઈ છે માટે એ ઈચ્છા જણાય છે એમ નથી, કેમ કે ઈચ્છા પર છે અને પરને કારણે એ પરનું જ્ઞાન થાય છે એમ નથી. પણ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે. જ્ઞાન થયું એ તો પોતાના કારણે જ થાય છે, પરનું જ્ઞાન થયું એ પણ પોતાના કારણે છે, કેમ કે જ્ઞાનનો એવો સ્વભાવ છે. સ્વનું જ્ઞાન એ પણ પોતાના કારણે છે. પર પદાર્થની હયાતી એ કંઈ આ જીવને જ્ઞાન કરવા માટેનું કારણ નથી. પર પદાર્થ હોય તો જાણે એવો જ્ઞાનનો સ્વભાવ નથી. જો પર પદાર્થ હોય તો જ જાણે એવો જ્ઞાનનો સ્વભાવ હોય તો તીર્થંકર ભગવાન કેવળી ભગવાન ભવિષ્યની પર્યાયોને જાણી જ ન શકે. એટલે ભવિષ્યમાં જે પર્યાય થવાની છે, ભવિષ્યમાં પદાર્થોની જેવી પર્યાય થવાની છે, એ બધી પર્યાયો અત્યારે વર્તમાનમાં છે નહીં, છતાં પણ તીર્થંકર ભગવાન સર્વજ્ઞ ભગવાન એને જાણે છે. તો કઈ રીતે જાણે છે? તો કે તો જ્ઞાનનો એવો સ્વભાવ છે. જ્ઞાન કોને ન જાણે, ને માત્રને જાણે. એટલે એમાં ભવિષ્યમાં થવાની છે અને ભૂતમાં થઈ ગઈ જે અત્યારે વર્તમાનમાં નથી તો કઈ એને ન જાણે એમ હોતું નથી. એટલે ઈચ્છાના કાળે જે ઈચ્છાની હયાતી છે માટે કઈ એનું જ્ઞાન થાય છે એમ નથી. જ્ઞાનનો એવો સ્વભાવ છે. કેવો સ્વભાવ છે? કે સ્વ અને પરને પ્રકાશે. સ્વ અને પરને પ્રકાશે એટલે શું? સ્વને પણ જાણે છે એટલે એ સ્વને પ્રકાશ્યું કહેવાય, અને પરને પણ જાણે છે એટલે પર એને જણાઈ જાય છે. પરને જાણવાનો કાંઈ પ્રયત્ન નથી, પણ સ્વ અને પર એમાં જ્ઞાનમાં જણાય છે. આ જ્ઞાનરૂપી અરીસામાં જ્ઞેય માત્ર જણાય છે. સર્વજ્ઞ ભગવાનને એ બધું એક સાથે યુગપદ એક સાથે એક જ સમયમાં જણાય છે. ગુરુદેવ એ વાતને અહીંયા સમજાવે છે કે પર એવી ઈચ્છા, એ ઈચ્છા ઉત્પન્ન થઈ છે એની હયાતી છે માટે એ જ્ઞાની એને જાણે છે એમ પણ નથી. પણ જ્ઞાનની પર્યાય સ્વ પર પ્રકાશક રૂપે સ્વતઃ પરિણમે છે, પોતે જ પરિણમે છે. જ્ઞાનીને સ્વ અને પરને જાણતું જ્ઞાન પોતાને પોતાથી પ્રગટ થયું હોય છે. એમાં કઈ બીજાની અપેક્ષા નથી કે પેલો પદાર્થ આવે તો એનું જ્ઞાન થાય એમ નથી, કે પેલી ઈચ્છા થાય તો એનું જ્ઞાન થાય એમ નથી. જ્ઞાની કઈ રાગમાં તન્મય થઈને રાગને જાણે છે એમ નથી, એ તો રાગને પોતાથી જુદો પૃથક પર સ્વરૂપે જાણે છે. આવો સૂક્ષ્મ માર્ગ છે પ્રભુ. લોકોને બિચારાઓને મૂળ માર્ગની ખબર ન મળે એટલે બહારના વ્રત તપ ભક્તિ ને પૂજા ઇત્યાદિ લઈને બેસી જાય. પણ ભાઈ એ તો બધા શુભ રાગના પ્રકાર છે, એ કાંઈ ધર્મ નથી, અથવા એ વડે ધર્મ પમાશે એમ પણ નથી. બધું સ્પષ્ટ કરી દીધું. આગળ પાના નંબર 337 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે, કાથાની વાતને લઈને સમજાવે છે કે હવે કહે છે અહીં પ્રશ્ન થાય છે કે આત્મા તો નિત્ય છે તેથી તે બંને ભાવોને વેદી શકે છે, તો પછી જ્ઞાની વાંછા કેમ ન કરે? આપે જે કહ્યું એ પ્રમાણે વિભાવ ભાવ છે એ અનિત્ય છે, એ વાત તો સમજાય છે. વેદ વેદક ભાવ વિભાવ ભાવો છે એ અનિત્ય છે, પણ આત્મા તો નિત્ય છે ને. તો કે આત્મા તો નિત્ય છે તેથી તે બંને ભાવોને વેદી શકે ને, અને એ જો વેદી શકે તો પછી જ્ઞાની વાંછા ઈચ્છા કેમ ન કરે? બહુ સરસ પ્રશ્ન કર્યો છે અને એના સમાધાન દ્વારા ઘણી સ્પષ્ટતા થઈ જાય છે. ગુરુદેવ કહે છે કે જુઓ, આ સામા શિષ્યવતી પોતે ને પોતે ભાવાર્થકાર પ્રશ્ન ઉઠાવે છે. આ વાત ભાવાર્થમાં પંડિતજીએ લીધી છે, એટલે પંડિતજીએ જે પ્રશ્ન મૂકી અને એનું સમાધાન આપ્યું છે. શું કહે છે કે આત્મા પોતે તો નિત્ય છે, એટલે કે વાંછા કાળે આત્મા છે, વાંછા કાળે પણ આત્મા છે અને ભોગવવાના કાળે પણ તે છે, તેથી તે બંને ભાવોને વેદી શકે. તેમાં હરકત શું છે? એમાં કોઈ હરકત લાગતી નથી. આત્મા નિત્ય હોવાથી તે નિત્ય જે પ્રમાણે ઈચ્છે છે તેને તે પ્રમાણે ભોગવે છે. તેમાં વાંધો શું આવ્યો કે જ્ઞાની વાંછા ન કરે? આવો પ્રશ્ન છે. ગુરુદેવ પૂછે છે કે પ્રશ્નનું રૂપ સમજાય છે? અને વધારે સ્પષ્ટતા કરતા ફરી પાછા કહે છે કે જુઓ, કે તમે જ્યારે એમ કહો છો કે વાંછાનો કાળ અને ભોગવવાનો કાળ તે બંને ભિન્ન છે, બંનેને કાળ ભેદ છે, તેથી બેનો મેળ ખાતો નથી, પણ અમે કહીએ છીએ કે આત્મા તો નિત્ય છે, તેથી વાંછા કાળે પણ આત્મા છે અને ભોગવવાના કાળે પણ આત્મા તો મોજુદ છે, એ તો નિત્ય છે ને. પેલી એક સમયની પર્યાય હતી એટલે બંને વચ્ચે કાળ ભેદ હતો એટલે સાથે ન હતી, પણ એ વખતે પણ આત્મા તો હતો અને પછી પણ આત્મા તો છે ને. ઈચ્છાના કાળે પણ આત્મા છે અને ભોગવવાના કાળે પણ આત્મા તો મોજુદ છે, તે કારણે તેને વેદ્ય વેદક ભાવ થાય તેમાં વાંધો શું છે? અને એટલે કે જ્ઞાનીને એવી વાંછા થાય એમાં વાંધો શું છે? આવો પ્રશ્ન કરવામાં આવ્યો. વેદ વેદક ભાવ ક્ષણિક ભલે હો, પણ આત્મા છે એ તો નિત્ય જ છે. પ્રત્યેક પર્યાય કાળે આત્મા તો નિત્યપણે છે કે નહીં? તો છે. તેથી તે બંને ભાવોને વેદી શકે કે નહીં? અને બંને ભાવોને વેદી શકે તો પછી જ્ઞાનીને વાંછા થવી જોઈએ, ઈચ્છા થવી જોઈએ, એટલે વાંછેલું એ વેદી શકે. બંને ભાવોને એ વેદી શકે એટલે કે ઈચ્છેલું વેદી શકે છે. અને જો એમ છે તો પછી જ્ઞાનીને વાંછા કેમ ન હોય? આવો પ્રશ્ન ઉઠાવી અને પંડિત જયચંદજી છાબડા પોતે જ સમાધાન કરે છે. પ્રશ્ન પણ સુંદર છે અને સમાધાન પણ એવું જ છે. કહે છે કે વેદ્ય વેદક ભાવો વિભાવ ભાવો છે, સ્વભાવ ભાવ નથી, તેથી તેઓ વિનાશિક છે. એક વાત, વેદ્ય વેદક ભાવો સ્વભાવ ભાવ નથી, વિભાવ ભાવો છે એટલે ક્ષણિક છે, એ સ્વભાવ ભાવ નથી એટલે એ વિનાશિક છે. વેદ્ય વેદક ભાવો વિભાવો એટલે વિકારી ભાવો છે, એટલે વિકારી ભાવનું કરવું અને ભોગવવું ગરમીને હોતું નથી. નિત્ય હોવા છતાં, કાયમ રહેનારો હોવા છતાં કોણ? એ ભગવાન આત્મા. ભગવાન આત્મા નિત્ય હોવા છતાં અને કાયમ રહેનારો હોવા છતાં વિકારની વાંછાનો અને ભોગવવાના કાળનો પણ ધર્મી જ્ઞાતા જ છે. અને આ રીતે અનિત્ય ભાવોથી ભિન્ન તે નિત્ય છે. જો પહેલા તો અહીંયા આ નિત્ય અને અનિત્યનું સ્વરૂપ ગુરુદેવે સમજાવ્યું કે પેલા તો અનિત્ય છે અને આ નિત્ય છે, અને નિત્ય જે છે એને નિત્ય છે એને ભોગવવાનો ભાવ નથી, વિકારની વાંછાનો અને ભોગવવાના કાળનો પણ ધર્મી જ્ઞાતા છે. બંને વખતે પોતે નિત્ય છે, પણ નિત્ય છે એ વખતે જે ભાવ આવ્યા છે એને એ જાણે છે, એ બંનેને જાણે છે. ભગવાન આત્મા નિત્ય છે, અનિત્ય નથી. અનિત્ય તો પેલા વિભાવ ભાવ છે અને નિત્ય એવો ભગવાન આત્મા નિત્ય જ્ઞાયક છે. જરાક દ્રષ્ટિકોણને બદલીને વિચારીએ તો આપણને સમજાઈ જાય કે જે જ્ઞાયક છે એ ભોગવે ક્યાંથી? એટલે વેદ્ય ભાવ છે ત્યારે પણ એ જ્ઞાયક તો છે જ ને. નિત્ય છે તો શું નિત્યપણું કેવું છે? તો કે એ જ્ઞાયક છે, જ્ઞાયક છે, જ્ઞાયક છે, જ્ઞાયક છે. તો એ સમયે પણ જ્ઞાયક છે તો એને જાણે છે, વેદક છે તે સમયે પણ જ્ઞાયક છે ત્યારે એને જાણે છે, અને વેદ્ય છે ત્યારે પણ એ જ્ઞાયક છે એટલે એને જાણે છે. એટલે બંને ભાવ વખતે એ તો નિત્ય જ્ઞાયક જ રહે છે, એ નિત્ય જ્ઞાયક જ રહે છે, એટલે એને ભોગવવાનો પ્રશ્ન ક્યાં ઉપસ્થિત થાય છે? બહુ સૂક્ષ્મ વાત છે પ્રભુ, જરાક શાંતિથી પકડવા જેવી વાત છે. સમાધાન જે આપ્યું છે એને સમજવા જેવું છે કે નિત્ય છે તો હા નિત્ય છે, જ્ઞાયક છે તો હા જ્ઞાયક છે. તો કે જ્ઞાયકપણું દરેક સમયે હોય કે દરેક સમયે ન હોય? તો કે દરેક સમયે હોય. તો પેલો વેદ્ય ભાવ છે એ વખતે પણ આત્માનું જ્ઞાયકપણું હશે કે નહીં હોય? તો કે હશે. અને વેદક ભાવ છે ત્યારે પણ આત્માનું જ્ઞાયકપણું હશે કે નહીં હોય? તો કે હશે. તો પછી સમાધાન થઈ ગયું. ભગવાન આત્મા નિત્ય જ્ઞાયક છે, એ વેદ્ય ભાવ છે ત્યારે પણ એને જાણે છે, અને વેદક ભાવ છે ત્યારે પણ એને જાણે છે. કેટલી બધી સરસ રીતે વાતને સમજાવી દીધી છે. ચાર લીટીમાં તો ગુરુદેવે શાસ્ત્રોના સાર સમજાવી દીધા છે. આગળ ફરીથી વાતને વિસ્તારપૂર્વક સમજાવતા ગુરુદેવ કહે છે, કેમ કે પંડિતજી એ વાત લીધી છે, દરેક શબ્દને લઈને ગુરુદેવ અહીંયા સમજાવે છે. કહે છે કે વેદ્ય વેદક ભાવો વિભાવ ભાવો છે, જ્યારે જે નિત્ય છે એ તો સ્વભાવ ભાવ છે. અર્થાત નિત્ય જે આત્મા છે એ તો સ્વભાવ ભાવથી નિત્ય છે. નિત્યપણું શેનાથી છે પ્રભુ? એને નિત્યપણું તો પોતાના સ્વભાવથી નિત્યપણું છે. નિત્ય છે, કાયમ છે, તો શું કાયમ છે? એનો સ્વભાવ કાયમ છે, એનું સત્વ કાયમ છે, એનું સ્વરૂપ કાયમ છે, એની શુદ્ધતા કાયમ છે. એટલે સ્વભાવ ભાવથી નિત્યપણું છે, એને વિભાવ ભાવથી એને અનિત્યપણું છે. સ્વભાવ ભાવથી ભગવાન આત્મા નિત્ય છે, જ્યારે વિભાવ ભાવો છે એ અનિત્ય જ છે, એ નિત્ય નથી. તથા તેઓ સ્વભાવ ભાવ નથી. વિભાવ ભાવો કાંઈ એ સ્વભાવ ભાવ નથી. પહેલા ટીકામાં આવી ગયું ને કે જ્ઞાની તો સ્વભાવ ભાવનું ધ્રુવપણું હોવાથી ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ સ્વરૂપ નિત્ય છે. આનો વિસ્તાર આપણે પહેલા પણ કર્યો છે, ફરી વાત એ આપણને યાદ કરાવી ગુરુદેવે કે શું આવ્યું. પહેલા આવી ગઈ કે નહીં વાત કે જ્ઞાની તો સ્વભાવ ભાવનું ધ્રુવપણું હોવાથી, જો સ્વભાવ ભાવનું ધ્રુવપણું, વાતને પકડવાની જરૂર છે ભાઈ, સ્વભાવ ભાવનું ધ્રુવપણું, સ્વભાવ ભાવ ધ્રુવ છે, ધ્રુવનો તારો એના સ્થાનથી ખસતો નથી. બીજા તારાઓની સ્થિતિ બદલાય છે, જયારે ધ્રુવનો તારો છે એ ખસતો નથી, એની સ્થિતિ એવી ને એવી જ રહે છે, એ ત્યાંનો ત્યાં જ રહે છે, આપણે એટલે ધ્રુવ કહીએ છીએ, બરાબર છે. અહીંયા સ્વભાવ ભાવનું ધ્રુવપણું, ધ્રુવપણું એટલે એ બદલાતો નથી, સ્વભાવ ભાવ કોઈ અન્ય ભાવે થતો નથી, એવું સ્વભાવ ભાવનું ધ્રુવપણું છે. એ વાતને ફરી યાદ કરાવે છે કે સ્વભાવ ભાવનું ધ્રુવપણું છે એટલે એમાં કાંઈ બદલાવ આવતો જ નથી. એ સ્વભાવ ભાવનું ધ્રુવપણું હોવાથી ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવ સ્વરૂપ નિત્ય છે. એટલે એ જ્ઞાયક સ્વભાવે જ નિત્ય હંમેશા રહે છે. સ્વભાવ કેવો છે? જ્ઞાયક સ્વભાવ છે. તો જ્ઞાયક સ્વભાવ પણ નિત્ય છે. સ્વભાવ ભાવનું ધ્રુવપણું છે એમાં જ્ઞાયક સ્વભાવનું નિત્યપણું આવી ગયું. સ્વભાવ ભાવ ધ્રુવ છે. કેવો છે સ્વભાવ? જ્ઞાયક સ્વભાવ છે. તો જ્ઞાયક સ્વભાવ નિત્ય છે, એમાં કાંઈ ફેરફાર થતો જ નથી. એટલે પોતાનો સ્વભાવ નિત્ય જ્ઞાયક 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 જ છે. જ્ઞાની આ રીતે નિત્ય છે એમ વાતને અહીંયા સમજાવવામાં આવી છે કે જ્ઞાનીને આવું નિત્યપણું છે. સ્વભાવ ભાવનું નિત્યપણું એને દ્રષ્ટિમાં પડ્યું છે. કે છે કે જ્ઞાની આ રીતે નિત્ય છે એમ કહ્યું છે, પણ જે જે પર્યાય આવે છે ત્યાં ત્યાં તેને ભોગવવા કાળે તે નિત્ય છે, તેનાથી તે સહિત છે. નિત્યથી સહિત છે એટલે જ્ઞાનથી સહિત છે, સ્વભાવ ભાવથી સહિત છે, એ વાત છે. એટલે ગુરુદેવ અહીંયા બીજી રીતે સમજાવતા કહે છે કે ભાઈ જો જ્ઞાની આ રીતે નિત્ય છે એમ કહ્યું છે, પણ જે જે પર્યાય આવે છે ત્યાં ત્યાં તેને ભોગવવાના કાળે તે નિત્ય છે, તેનાથી તે સહિત છે. એટલે પેલી પર્યાય છે ભોગવવાની પર્યાય, એનાથી એ સહિત છે એવું ક્યાં આવ્યું? એવું નથી આવ્યું. એ નિત્યપણું જે છે એના જ્ઞાયક સ્વભાવનું નિત્યપણું છે. એ તો એક જ્ઞાયક ભાવ સ્વભાવ ભાવપણાને લીધે નિત્ય છે. એમાં એવું આવ્યું કે ભોગવાનું નિત્યપણું? એ નિત્યપણામાં એ ભોગવે એવી વાત કઈ નથી આવતી. પેલાની દલીલ શું હતી, પ્રશ્ન શું હતો? કે આત્મા નિત્ય છે, તો જે કાળે વેદ્ય ભાવ છે એ વખતે પણ આત્મા છે, અને વેદક ભાવ છે ત્યારે પણ આત્મા છે, તો પછી એને ભોગવે એમ વાત કરી, એવી રીતે દલીલ હતી. તો પછી એવી રીતે જો હોય તો જ્ઞાનીને પણ એવો વેદ વેદક ભાવ ભોગવવાનો ભાવ હોય, તો એને સમજાવવા માટે અહીંયા વાત કરી કે ભગવાન આત્માનું નિત્યપણું કેવું છે. તો કે એ તો જ્ઞાયક સ્વભાવે નિત્ય છે, સ્વભાવનું ધ્રુવપણું છે, સ્વભાવ બદલાતો નથી. અને સ્વભાવ કેવો છે? જ્ઞાયક સ્વભાવ છે. તો કે જ્ઞાયક સ્વભાવનું નિત્યપણું છે, અને એ જ્ઞાયક સ્વભાવનું નિત્યપણું દરેક સમયે છે, માટે એને જાણે છે તો જાણે છે, જ્ઞાયક છે તો જ્ઞાયક છે. જ્યારે વેદક ભાવ છે ત્યારે પણ એ જ્ઞાયક છે, અને વેદ્ય ભાવ છે ત્યારે પણ એ જ્ઞાયક છે. એ વેદ્યને વેદક ભાવની વચ્ચે કાળ ભેદ છે. પણ ભગવાન આત્મા નિત્ય છે તો એ દરેક વખતે એને જાણે જ છે, એટલે બંનેને એ જાણે છે. અને જ્યારે એ જાણે છે તો ત્યારે એ વેદક ભાવ સહિત છે એમ વાત નથી કરી, માત્ર એ પોતાના સ્વભાવ ભાવથી સહિત છે, એટલે જ્ઞાયક ભાવથી સહિત છે. વેદ ભાવ હોય કે વેદક ભાવ, એનાથી કઈ જ્ઞાની સહિત નથી, એ એનો સ્વભાવ પણ નથી. એટલે ગુરુદેવ કહે છે કે ત્યાં ભોગવવાના કાળે એ નિત્ય છે, તો એ પેલા ભોગવવાથી એ કઈ નિત્ય છે એમ ક્યાં કહેવું છે? એ તો એક જ્ઞાયક ભાવ સ્વભાવ ભાવપણાને લીધે નિત્ય છે. આમાં નિત્ય છે, નિત્ય છે માટે તે બે માં, એટલે વેદ્ય અને વેદક બંને ભાવમાં રહી શકે છે એમ તું કહે છે, પણ અમે કહીએ છીએ કે એ તો ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક ભાવપણાથી સ્વભાવ ભાવપણાથી નિત્ય છે, પણ કઈ વિભાવિક પર્યાયથી એ નિત્ય છે એમ વાત નથી. અને સહેલાઈથી સમજવું હોય તો આપણે એક બીજો દ્રષ્ટિકોણ અપનાવીને જ સમજવાનું રહ્યું કે ભગવાન આત્મા નિત્ય છે, દરેક સમયે નિત્ય છે. અને નિત્યપણું કેવું છે? તો કે એના સ્વભાવ ભાવે એ ધ્રુવપણું છે, એટલે સ્વભાવનું નિત્યપણું છે. અને સ્વભાવ કેવો છે? તો કે જ્ઞાયક સ્વભાવ છે. અને જ્ઞાયક સ્વભાવ છે ત્યારે કોઈ પણ વિભાવ આવ્યો હોય એને પણ એ જાણે. આત્મા વિભાવને જાણે, રાગને જાણે, વેદ્ય ભાવને જાણે, વેદક ભાવને જાણે, કર્તા ભાવને જાણે, ભોક્તા ભાવને પણ જાણે. આત્મા નિત્ય છે, નિત્ય છે એટલે એ સ્વભાવ ભાવથી એનું ધ્રુવપણું છે, એમાં એથી એ ચલિત થતો નથી, સ્વભાવને છોડતો નથી, સ્વભાવને એ છોડતો નથી. અને સ્વભાવ એનો જ્ઞાનનો સ્વભાવ છે, એટલે એ જ્ઞાયક છે. અને જ્ઞાયક છે એ દરેક સમયે જ્ઞાયક છે, ક્યારેય એવો સમય નથી કે એ જ્ઞાન ન કરતો હોય. એટલે એ જ્ઞાયક ત્રિકાળ જ્ઞાયક છે, એ જે વાત આપણે કહીએ છીએ એનો અર્થ આવો થાય છે. ત્રિકાળ જ્ઞાયક છે અથવા તો નિત્ય જ્ઞાયક છે એમ કહેવું એનો અર્થ આ પ્રમાણે થાય છે કે દરેકે દરેક સમયે 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 ગમે તે પર્યાય થતી હોય એ બધી પર્યાયને એ જાણવા વાળો છે. પણ આવું જેને લક્ષ થયું હોય એને આ બધું સમજાય ને, જેને આ સમજવું છે એને તો સહેલું છે. પ્રભુ ભગવાન આત્મામાં ઉભા રહીને જો આપણે જોઈએ ને તો બધું સહેલું થઈ જાય છે. મેં કઈ વખતે પણ આ વાત કરી હતી પ્રભુ, દ્રષ્ટિકોણ આખો બદલાઈ જાય છે, બધું જગત પોતાની આસપાસ જુદું પોતાથી જણાય છે, પોતે ભગવાન આત્મા એમાં જાણે કે તરતો હોય એવો ભાવ છે, એવો અનુભવ છે. હું ભગવાન આત્મા જ્ઞાયક ત્રણે કાળે જ્ઞાયક છું તો મને બધું જણાય છે. આ જે વિભાવ ભાવ આવ્યો, આ બોલવાનો ભાવ આવ્યો છે, એ બધો પણ મને મારાથી જુદો જણાય છે. એટલે પછી ભવિષ્યમાં થનારા ભાવો પ્રત્યે એને શું પ્રીતિ થાય, શું રાગ થાય, કાંઈ થાય નહીં ભાઈ. બહુ સહેલું છે, બહુ સરસ છે. આવી વાત તો ગુરુદેવ સિવાય બીજા કોઈ સમજાવી શકે નહીં ભાઈ. શાસ્ત્રોમાં તો બધું ભર્યું પડ્યું છે, પણ એ અમૂલ્ય ખજાનાને આપણને કોણ સમજાવે? પેટીની અંદર હીરા માણેક મોતી પડ્યા હોય પણ એના મૂલ્યાંકન ઝવેરી જ કરે, બીજું કોણ કરે? વર્ષોથી આ ખજાનો ભર્યો પડ્યો હોય અને આપણે એને સાચવીને બેસી રહ્યા હોઈએ, આપણને ખ્યાલ પણ ન હોય કે આની કેટલી કિંમત છે. અને કોઈક એવો ઝવેરી આવી જાય અને એ જયારે સમજાવે ત્યારે એનું મહાત્મા આવે. એવો આ ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક 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 છે. આ શાસ્ત્રોમાં એની વાત આટલી બધી ભરી પડી છે એ વાતને ગુરુદેવે સમજાવી છે. અહીંયા કહે છે કે આત્મા નિત્ય છે, નિત્ય છે માટે તે બે માં, એટલે વેદ્ય અને વેદક ભાવમાં રહી શકે છે એમ જો ભાઈ તું કહે છે, પણ અમે કહીએ છીએ કે એ તો ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક ભાવપણાથી સ્વભાવ ભાવપણાથી નિત્ય છે, માટે વિભાવિક પર્યાયથી તે નિત્ય છે એમ ક્યાં છે, એટલે કે એમ નથી. શું કહ્યું અહીંયા 338 માં પાના ઉપર વાત ચાલે છે, બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ આગળ સમજાવે છે કે શું કહ્યું એ, કે જ્ઞાની એક જ્ઞાયક સ્વભાવ ભાવપણાથી નિત્ય છે, પણ વિભાવ ભાવરૂપ પર્યાયથી નિત્ય છે એમ નથી. તેથી સ્વભાવ ભાવની નિત્યતાના કારણે ક્ષણિક અને કાળ ભેદ ઉત્પન્ન થતા તે વિભાવોની જ્ઞાની ઉત્પન્ન કરતો નથી, વિભાવોને જ્ઞાની ઉત્પન્ન કરતો નથી અને ભોગવતો નથી. જ્ઞાયક સ્વભાવ ભાવપણાથી નિત્ય છે, પણ એ વિભાવ ભાવરૂપ પર્યાયથી નિત્ય છે એમ વાત નથી. તેથી સ્વભાવ ભાવની નિત્યતાના કારણે, સ્વભાવ ભાવની નિત્યતાના કારણે તો એ માત્ર જ્ઞાન જ કરે એટલે પેલા ક્ષણિક વિભાવ ભાવ વેદ્ય ભાવ અને વેદક ભાવ જેમની વચ્ચે કાળ ભેદ છે એને ન તો એ ઉત્પન્ન કરે છે એવા વિભાવોને જ્ઞાની ઉત્પન્ન કરતો નથી અને એને ભોગવતો પણ નથી. આવી વાત છે. કહે છે કે વેદ્ય વેદક ભાવો વિભાવ ભાવો છે, સ્વભાવ ભાવ નથી. જ્ઞાની તો અખંડ એક જ્ઞાયક ભાવના ધ્રુવપણાથી નિત્ય છે. અર્થાત તેની દ્રષ્ટિમાં તો અખંડ એક જ્ઞાયક ભાવપણે આત્મા નિત્ય છે, પણ વિભાવ ભાવથી પર્યાય ભાવથી નિત્ય છે એમ ક્યાં છે? એટલે કે એવું તો છે જ નહીં. વિભાવ ભાવો છે પણ એ ક્ષણિક છે, વિનાશી છે, અનિત્ય છે. માટે તે ક્ષણિક વિભાવની ઈચ્છાના કાળે અને એના ભોગવવાના કાળે બંને વખતે જ્ઞાની માત્ર એને જાણે જ છે. એમાં જ્ઞાયકપણે નિત્ય એવો આત્મા એને જાણે છે પણ એને ભોગવતો નથી, ભોગવવાની એને ઈચ્છા નથી. આવું બધું સમજાય નહીં એટલે બિચારા અજ્ઞાનીઓ દેખાદેખીએ ઉપવાસ આદિ કરે, બાહ્યમાં ત્યાગને ધર્મ માને એટલે એ બધા શુભભાવમાં રહે અને શુભવંદને કારણે એમને પુણ્યનો બંધ પડે અને ભવના ભ્રમણ થાય. આમાં ધર્મ ક્યાં આવ્યો? ધર્મ તો મુક્તિનો માર્ગ છે, મોક્ષનો માર્ગ છે, એ ધર્મ છે. પોતાનું મુક્ત સ્વરૂપ છે અને એવા મુક્ત સ્વરૂપને પર્યાયમાં પ્રગટ કરવું એ ધર્મ છે. આટલી વાત થઈ એટલે પ્રશ્ન કર્યો કે શ્રી કુંકુંદાચાર્ય પણ ત્યાગ ગ્રહણ તો કર્યો હતો? કુંકુંદાચાર્ય ભગવાને દીક્ષા લીધી હતી, ત્યાગ કર્યો હતો અને ત્યાગને જ ગ્રહણ કર્યો હતો એમ. ત્યાગ એટલે મુનિ દશાને ગ્રહણ કરી હતી ને, એટલે મુનિ દશારૂપ જે વાત છે એની વાત કરતા કહે છે કે ગુરુદેવ એનું સમાધાન આપે છે કે કયો ત્યાગ બાપુ? એ કાંઈ વસ્ત્ર આદિ ત્યાગ્યા એને વ્રત લઈ લીધા એટલે ત્યાગ થઈ ગયો એમ નહીં, એવો ત્યાગ નથી ભાઈ. એ પરપદાર્થ ને છોડવા રૂપ ત્યાગની વાત નથી, એમ નથી. એ તો સમકીતીને કે પાંચમા ગુણસ્થાન વાળાને, સમકીતીને એટલે ચોથા ગુણસ્થાન વાળાને અથવા તો એથી આગળ વધ્યો છે, દેશવ્રતી થયો છે, તો એવા પાંચમા ગુણસ્થાન વાળાને વ્રતનો વિકલ્પ આવે છે અને હું વ્રત લઉં એમ એને થાય છે. પણ અંદરમાં જ્યારે તે દ્રઢપણે સ્વનો આશ્રય કરે છે ત્યારે તેને ચારિત્રની ત્રણ કસાયના ત્યાગની, વિતરાગતાની અને આનંદની પરિણતિ પ્રગટ થાય છે. ચારિત્રની પરિણતિ એટલે એ વિતરાગી પરિણતિ છે, ચારિત્રની પરિણતિ એટલે એ આનંદની પરિણતિ છે. ત્રણ કસાયનો અભાવ થાય છે એ તો નાસ્તિથી વાત કરી, પણ અંદરમાં જે આનંદની છોડો ઉછળે છે એ અસ્તિથી વાત છે. એટલે ગુરુદેવ એ વાતને કહે છે કે વિતરાગતાની અને આનંદની પરિણતિ પ્રગટ થાય છે અને તે ત્યાગ ગ્રહણ છે. એવો ત્યાગ અહીંયા મુનિને છે. વ્રતના વિકલ્પ લીધા માટે અંદર ચારિત્ર પ્રગટ થઈ જાય છે શું એમ વાત છે? એમ નથી. રાજવાર્તિકમાં દાખલો આપ્યો છે કે અંદરમાં માત્ર સંકિત જ છે, અંદરમાં માત્ર સંકિત જ છે અને દ્રવ્ય લિંગ લીધું, પણ અંદરમાં આશ્રય અધિક થયો નહીં, પુરુષાર્થ વિશેષ થયો નહીં, તે કારણે પાંચમું કે છઠ્ઠું ગુણસ્થાન પ્રગટ્યું નહીં. શું સરસ વાત મૂકી દીધી છે. દાખલો પણ કેવો આપ્યો, સમકીતિ ચોથા ગુણસ્થાને છે અને એને મુનિ દશા ગ્રહણ કરી એટલે દ્રવ્ય લિંગ લીધું, સમકીતિ છે એની વાત કરી છે, પણ અંદરમાં આશ્રયમાં ઉગ્રતા થઈ નહીં, આશ્રય અધિક થયો નહીં એટલે પુરુષાર્થમાં એવી ઉગ્રતા થઈ નહીં, પોતાના સ્વરૂપનો આશ્રય ઉગ્રપણે થયો નહીં, તો પછી એ પાંચમા ગુણસ્થાનની દશા પ્રગટ થતી નથી કે છઠ્ઠા સાતમાની દશા પ્રગટ થતી નથી એમ કહે છે. બીજી રીતે કહીએ તો સ્વનો આશ્રય આવે ત્યારે ચારિત્ર પ્રગટ થાય છે. ત્રણ કસાયનો અભાવ તો અંદરમાં એવી ઉગ્રતા થાય છે, સ્વના આશ્રયની ઉગ્રતા થાય છે ત્યારે પ્રગટ થાય છે, એ ચારિત્ર છે. પણ કઈ વ્રતનો વિકલ્પ છે માટે ચારિત્ર થઈ જાય છે, સાતમું ગુણસ્થાન થઈ જાય છે એમ નથી. બહુ સ્પષ્ટ છે, બહુ સ્પષ્ટ કરી ભાઈ. આગળ પણ 339માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ગાથાને વધારે સમજાવતા કહે છે કે અહીં કહે છે કે વેદ્ય વેદક ભાવો વિભાવ ભાવો છે, સ્વભાવ ભાવ નથી, તેથી તેઓ વિનાશિક છે. માટે વાંછા કરનારો એવો વેદ્ય ભાવ જ્યારે આવે ત્યાં સુધીમાં વેદક ભાવ એટલે ભોગવનારો ભાવ નાશ પામી જાય છે, અને બીજો વેદક ભાવ આવે ત્યાં સુધીમાં પહેલો વેદ્ય ભાવ નાશ પામી જાય છે. એ રીતે વાંછિત ભોગ તો થતો નથી, તેથી જ્ઞાની એવા નિષ્ફળ કેમ કે થઈ શકતા નથી, માટે નિષ્ફળ ની વાંછા કેમ કરે, જેના ફળ ના આવે એવા નિર્થક નિષ્ફળ જાય એની વાંછા જ્ઞાની કેમ કરે, એટલે કે ન કરે. ગુરુદેવ કહે છે કે ગાથા બહુ ઊંચી છે અને એમાં ખૂબ ઊંચા ભાવ ભર્યા છે અને ધીરજથી સમજવી જોઈએ. છતાં પણ વધારે સ્પષ્ટતા કરવા માટે ગુરુદેવે બીજી વાત પણ અહીંયા લીધી છે. 339માં પાના ઉપર જ અહીંયા ચોથા પેરેગ્રાફમાં કહે છે કે એક કોર કહે, એટલે કે એક તરફ એમ કહે કે સમ્યક દ્રષ્ટિને બંધ થતો નથી, અને બીજી કોર કહે કે દસમા ગુણ સ્થાન સુધી તેને રાગ છે અને છ કર્મ પણ બાંધે છે. આ કેવું? એક તરફ તો એમ વાત કરે કે સમ્યક દ્રષ્ટિને બંધ પડતો નથી, અને બીજી તરફ એમ વાત કરે કે દસમા ગુણ સ્થાન સુધી પણ એને કર્મનો બંધ પડે. આ કેવું? ગુરુદેવે આ વાતને લીધી છે, આ વાતને લઈને આપણને વધારે સ્પષ્ટતા કરાવે છે કે જો આવું પણ આવે શાસ્ત્રમાં, આ રીતે વાત આવતી હોય, એક જગ્યાએ આમ હોય બીજી તરફ પાછું એમ કે દસમા ગુણ સ્થાન સુધી રાગ છે અને કર્મ બંધાય છે, ભાઈ એ તો દ્રષ્ટિ અને દ્રષ્ટિનો વિષય અભેદ નિર્વિકલ્પ વસ્તુ છે. તેથી સ્વભાવ અને સ્વભાવની દ્રષ્ટિથી વર્ણન હોય, શું સ્વભાવ અને સ્વભાવની દ્રષ્ટિથી વર્ણન હોય ત્યાં એમ આવે કે ધર્મીને સ્વભાવ ભાવ વ્યાપક અને વર્તમાન સ્વભાવ પર્યાય તેનું વ્યાપ્ય છે, પણ વિકારી પર્યાય સ્વભાવનું વ્યાપ્ય નથી. શું વાત કરવી છે? દ્રષ્ટિ અને દ્રષ્ટિનો વિષય અભેદ નિર્વિકલ્પ વસ્તુ છે, તેથી સ્વભાવ અને સ્વભાવની દ્રષ્ટિથી જ્યારે વર્ણન થાય ત્યાં એમ આવે કે ધર્મીને સ્વભાવ ભાવ વ્યાપક અને વર્તમાન સ્વભાવ પર્યાય તેનું વ્યાપ્ય છે. સ્વભાવ ભાવ અને એનું વ્યાપ્ય સ્વભાવ પર્યાય, પેલી વિકારી પર્યાય છે એ કઈ સ્વભાવનું વ્યાપ્ય નથી, એટલે વિકારી પર્યાય છે એ એની નથી, એ સ્વભાવમાં નથી, સ્વભાવ એમાં વ્યાપતો નથી. આત્માનો સ્વભાવ વિકારી પર્યાયમાં વ્યાપતો નથી, તેથી સ્વભાવની દ્રષ્ટિમાં ધર્મીને રાગ ને રાગ જનિત બંધ નથી. એટલે સ્વભાવની વાત ચાલતી હોય એ દ્રષ્ટિકોણથી વિચાર કરવામાં આવે, એટલે સ્વભાવની દ્રષ્ટિમાં ધર્મીને રાગ કે રાગ દ્વારા બંધ નથી એમ કહ્યું. પરંતુ જે કાળે દ્રષ્ટિ થઈ છે તે જ કાળે જ્ઞાન પણ સાથે છે, જ્ઞાન સાથે છે ને, આપણે હમણાં જ વાત કરી કે એનો નિત્ય જ્ઞાયક સ્વભાવ છે, એટલે દ્રષ્ટિમાં તો એકલો અભેદ નિર્વિકલ્પ સ્વભાવ છે અને દ્રષ્ટિ પણ નિર્વિકલ્પ છે, પણ જ્ઞાન તે કાળે બંનેને અભેદ અને ભેદને જાણે છે, તો તે કાળે પ્રગટ થયેલ જ્ઞાન એમ જાણે છે કે પર્યાયમાં જેટલો અસ્થિરતાનો અંશ એટલે કે રાગ છે તે પોતાનું પરિણમન છે અને પોતે તેનો કર્તા છે. રાગ કરવા લાયક કર્તવ્ય છે એમ નહીં, પણ પોતે રાગનું લક્ષ્ય કર્યું છે એ વાતને એ જાણે છે, પણ પરિણમન અપેક્ષાએ જ્ઞાની તેનો કર્તા નથી, જ્ઞાનીને એનું કર્તા પણ નથી. એટલે આ બંને વાતને અહીંયા ગુરુદેવે સમજાવી. દ્રષ્ટિની વાત કરીએ, દ્રષ્ટિની મુખ્યતાથી વાત વિચારીએ તો કે આત્માનું શુદ્ધ સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ છે, જ્ઞાયક જ છે, એટલે એ અપેક્ષાએ રાગ જ્ઞાનીને છે જ નહીં, આત્માને એનો સ્વભાવ એવો છે માટે એને રાગ છે જ નહીં. જેને આત્માનો અનુભવ કર્યો છે એની દ્રષ્ટિ આત્મા તરફ રહે છે, પોતે સ્વભાવ ભાવે પરિણમે છે, માટે જે પુરુષાર્થની નબળાઈને કારણે થતા રાગ છે એ રાગને ત્યાં ગૌણ કરીને વાત કરવામાં આવી કે એને બંધ નથી, પણ એને અભાવ કરીને એમ નથી કહેવામાં આવ્યું કે એને બંધ નથી, એટલે એ અપેક્ષાથી વાત લીધી છે કે જ્યાં સુધી હજી કસાઈની છેલ્લી ચોકડી પણ બાકી છે ત્યાં સુધી પણ એને સૂક્ષ્મ રાગ પડ્યો છે, એટલે દસમા ગુણ સ્થાનમાં પણ હજી સૂક્ષ્મ રાગ અંદરમાં પડ્યો છે, એટલે એ અપેક્ષાથી એ છ કર્મની પ્રકૃતિને બાંધે છે એ વાત સ્પષ્ટ કરી છે. અહીંયા છેલ્લે 340માં પાના પર બહુ સરસ વાત કરે છે કે ત્રણ વાત કરી, એક તો વેદ અને વેદ્ય ભાવો વિભાવ ભાવો છે, વિનાશિક છે, તેવો સ્વભાવ ભાવ નથી. બીજી વાત, માટે જ્ઞાની તેને કેમ કરે અને કેમ ભોગવે, એટલે કે એ કરે નહીં. અને ત્રીજી વાત, જ્યાં મનોવાંછિત વેદાતું નથી ત્યાં વાંછા કરવી તે અજ્ઞાન છે. મનોવાંછિત વેદાતું નથી ત્યાં એની વાંછા કરવી એ અજ્ઞાન છે. એટલે જ્ઞાનીને તો જ્ઞાન છે એટલે એ તો વાંછા કરતા નથી, પણ આપણે પણ એ વાત સમજવાની છે કે ખરેખર વેદ્ય ભાવ વેદક ભાવ બેની વચ્ચે એ કાળભેદ છે, એટલે એને ખરેખર આપણે ભોગવી શકતા નથી. માટે એવી વાંછા કરવી એ અજ્ઞાન છે, એ આપણે ઉપદેશમાંથી ગ્રહણ કરવાનો છે. તો આ રીતે આ ગાથા આપણે અહીંયા પૂરી કરીએ છીએ. આજનો સ્વાધ્યાય પણ આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખદામ બોલીએ.
સુખદામ અનંત સુસંત